Solo te cago por tener. श्री पूज्यपाद आचार्य देव विरचित इष्टोपदेश्य एमा आपणे पहली बे दृष्टांतो माटेनी बीजी गाथा अने त्रीजी गाथा उपर आपणे विचार कर्यो हतो। एनाथी आगळ आपणे वधशुं। फरीथी बीजी गाथामां शेनी वात करी के जे અંધપાષણ અને સુવર્ણપાષણ એવા બે જાતના પથરાની વાત હતી અને એ ઉપરથી એક સુસિદ્ધ કરવું હતું કે જો પોતે જો પોતાનું ઉપાદાન તૈયાર કરે તો બાયમાં એને જે કોઈ દ્રઢક્ષેત્રકાળ અથવા તો દેવશાસ્ત્ર ગુરુનો યોગ છે તો કંઈક સાર્થક પણ થશે। અંધપાષણને ગમે એટલું અગ્નિમાં નાખશો, જેમ ત્રણ વસ્તુ એમાં લઈએ દ્રષ્ટાંતમાં, કોણ ત્રણ વસ્તુ? એક અંધપાષણ, સુવર્ણપાષણ અને અગ્નિ। અંધપાષણ એટલે એમાં પથરા સિવાય બીજું કાંઈ નહીં, એમાં જરા પણ સોનાનો કંઈ અંશ નથી। અને બીજું કેવું છે? પથ્થર છે પણ સાથે કેવું છે? સોનું। હવે બેમાં પ્રયોગ શેનામાં કરશું? અગ્નિમાં કેમાં નાખશું કે સોનું મળશે? ખાલી અગ્નિથી કામ નહીં ચાલે, પહેલાં શું જોશે? એ સુવર્ણ પાષાણ જોશે। એમ પહેલી આપણે શું કરવી પડશે? કાંઈક આપણી પાત્રતા, તૈયારી, લાયકાત, યોગ્યતા કરવી પડશે। ગુરુદેવસુની એક સરસ દ્રષ્ટાંત છે, ઘણા દ્રષ્ટાંતો તો સરસ છે। એક સમજણ વિના કેવું એક થાય કે જેમ કોઈ એક છોકરાને મોકલો હોય કે જા લઈ આવ શાક લઈ આવ, તો ત્યાં દુકાને જઈને શું કહે છે? એ શાક લા આપ તો ઓલો વેપારી કે, પણ શું શાક? કાંઈ શાક તો કેટલી જાતના છે? એમાં કે મને ખબર નથી, મારા બાપાએ શું કીધું છે? શાક લઈ આવ, શું થશે? એ શું લઈને આવશે? તો ત્યાં શું હોવું જોઈએ? પહેલું એને કાંઈક યોગ્યતા એટલે વિચારણા કરવી પડશે કે આ કઈ સિઝન ચાલે છે, અત્યારના કેવું લેવા યોગ્ય છે, કોણ મહેમાન આવે છે, કેટલું લેવું છે, એ બધું પહેલાં શું કરવું પડે? એને વિચારવું પડે એમ સીધું। અને આ ગુરુદેવસિંહની વાણી એ સમજવા માટે પહેલી કાંઈક શું જોશે? આપણે તૈયારી, આ કોલેજ છે ગુરુદેવસિંહની, અને એમાં એ સમયસાર જેવું શાસ્ત્ર એટલે પહેલી ભૂમિકાનું પાયાનું તો જ્ઞાન એ હોવું જોઈએ, અને એ પોતાની તૈયારી કરવી જોશે કે આજ છ દ્રવ્ય શું છે, સાત તત્વ, નવ પદાર્થ, દ્રવ્યગુણ, પર્યાય, ઉત્પાદ, વૈદ્રવ, એ બધું એમ અહીંયા દ્રષ્ટાંતમાં શું આપ્યું છે? અગ્નિમાં કોણ નાખવું છે? અંધપાષાણ કે સુવર્ણ પાષાણ, અને એ રીતે એમાંથી વાત કરીને હવે ત્રીજી ગાથામાં આપણને કીધી હતી, કાલે બધી વાત તો થઈ ગઈ છે, કે જે મિત્ર ગયા એની સાથે વચ્ચે ગામ આવ્યું, એમાં એ થોડું કોઈ અંદર મળવા ગયો તો ત્યાં રોકાવું તો પડશે। એમ સાધક દશામાં હજી પુરુષાર્થની પૂર્ણતા ન થાય તો હજી શું આવશે? રોકાવું પડશે, ભવ હશે, બે ચાર ભવ હશે તો ત્યાં શું થશે? ઓલો જે રાજ હોનાર વ્યક્તિ ક્યાં હશે? એ છાયામાં કે તડકામાં? એમ પોતાને આત્મ આરાધના કરવી છે તો એને યોગ્ય એવા ભૂમિકાના, જેમ ત્યાંના આપણે શું લીધું હતું? બે વાત શીખ્યા લીધી હતી, શ્રાવકના છ આવશ્યક અને બીજા શું હતું? આઠ મૂળ ગુણ, બે વાત હતી, છ આવશ્યક। આ બધું શું હોય? જીવનમાં સહજ હોય છે। પૂજ્ય બેનસીએ જેને કીધું ને સંધિની ગાથાઓ, નિશ્ચયપૂર્વકની વ્યવહારની સંધિ, ઉપાદાન સાથે નિમિત્તની સંધિ એવું જીવનમાં સહજપણે હોય છે. તો પોતાને અને આ બધું કેવું હોય છે, એ સહજતાથી હોય છે, હટપણે ન હોય. મુનિરાજને 28 મૂળગુણ પાળવા કેવી રીતે હશે? બોજારૂપે હશે, હટપૂર્વક હશે, ખેંચી તાણીને કરવા પડશે કે સહજ હોય છે? તો એ આપણને અહીંયા ત્રીજી ગાથામાં એ કીધું કે જે પોતે સાધનાની અપૂર્ણતા, જો બે જુદી વાત છે, શું છે, ત્રણ વાત શું હોય જેને આપણે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા ત્રણ શબ્દોથી કહીએ. બહિરાત્મા એટલે શું છે? જેને માર્ગની પ્રાપ્તિ જ નથી, વિરુદ્ધતામાં છે. પછી અંતરાત્મા કેવો છે? માર્ગમાં છે, સાધનામાં છે, પણ પૂર્ણતામાં નથી. અને પરમાત્મા એ પૂર્ણતા. તો જે હજી માર્ગમાં છે તો એને પૂર્ણતા ન થાય ત્યાં સુધી આવા પ્રકારના પરિણામો હોય છે. એ વાત આપણને કરીને એનાથી આગળ કોઈને પ્રશ્ન એ ના થાય એના માટેનો ઉત્તર શું છે? ચોથી ગાથામાં દ્રષ્ટાંત સાથે આપણે ચોથી ગાથા લઈએ. આમાં ફરીથી પાનું છે, 8મું પાનું, એડિશન પ્રમાણે આગળ પાછળ હશે. ચોથી ગાથા, બે દ્રષ્ટાંત થઈ ગયા, હવે ચોથી ગાથામાં ત્રીજું દ્રષ્ટાંત આવશે. એ આપણે સાથે પદ લઈએ, પછી એનાથી આગળ આપણે લેશું. આત્મભાવથી મોક્ષ જાત, આજે આખું પદયાનુવાદ જે છે ને ગુજરાતીમાં કર્યું, એવું જ હતું. હિન્દીમાં જે હતું એમાં પહેલાં ગુરુદેવસિંહ જ્યારે પ્રવચનો કરેલા 1966માં ત્યારે આ નહોતું થયેલું, ત્યારે આ બધા પદ ને એવું નહોતું, ત્યારે તો હિન્દીમાં જ બધું હતું. શીતલ પ્રસાદજી એના કરેલા. તો અહીંયા આપણને એક સરસ દ્રષ્ટાંત આપે છે. કોઈને એમ થાય કે આ ભૂમિકા અનુસાર વ્રતને પાળવા એ બધું કેવું હશે? બહુ મુશ્કેલ હશે ને, મુશ્કેલ હોય ને નહીં? 8, 14 આવે તો શું કરવાનું હોય નહીં? એમાં આ 10 દિવસ તો શું હોય નહીં? બધું આઉટિંગ બધું બંધ થઈ જાય ને, આમ રાત જોતા હવે કેટલા જલ્દી કેમ પૂરું થાય, અને આવવાનું થાય એ પહેલાં શું થાય? નહીં નહીં સહજ થઈ શકે છે? જીવનમાં એટલું વિચારવા જેવું છે. હજી જો જીવનમાં જૈન દર્શનના એ આદર્શમય શ્રાવકનું જીવન કેવું હોય એ પણ જો ખબર નથી તો આગળ તત્વની વાત તો શું કરે? ક્યારે પણ એના માટે શાસ્ત્રો છે, રત્નકરણ સાવકાચાર છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે. તેમાં તો ક્યાં સુધી કીધું છે? પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ગુરુદેવ આ બધા પ્રવચનો આ શાસ્ત્રો પર કેરાશે કે નહીં કેરાવે? એ ખાલી સમયસર ઉપર કર્યા છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય કોનું રચેલું છે? સમયસર ઉપર જેમણે ટીકા રચી છે એવા અમૃતચંદ્રાચાર્ય દેવે. અને એમાં ક્યાં સુધી લીધું છે? રાત્રિ ભોજન જે કરે છે એના માટે કેવા શબ્દો વાપરાય? કેવા શબ્દો વાપરાય? કેવા શબ્દો વાપરાય? ક્યારે પણ વિચારવા જેવું છે. એઝ ગુડ એઝ માંસાહાર જેવું કીધું. ના ભાઈ, અમારાથી પડાય નહીં, કરાય નહીં. પડાય નહીં તો સમજી લેજે જૈન દર્શન દૂર છે હજી. તો ક્યારે બચાવ તો માંગીશ જ નહીં. અરે જીવનમાં એ પ્રકારના જો જરૂર લાગે તો બધા ઉપાય ગોતી લેશે. ડૉક્ટર કહેશે તો ડાયાબિટીસ છે કે બીજું કાંઈ છે ત્યાં બધું છોડી શકશે. અને જૈન દર્શનમાં આવે તો શું થતું હોય છે? કોઈ આપણે એ વાતને જો બાહ્ય જીવન પણ આપણું કેવું હોય એ જો એને ગંભીરતાથી નથી લેતા તો શું થશે? શબ્દો શબ્દોમાં રહેશે. જેમ આત્મસિદ્ધિમાં બે પ્રકાર છે, ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને, પણ બીજી લાઈન શું છે? આ બે પ્રકાર જીવનમાં ન હોય એમ પણ નહીં, અને હોય એટલે એની અધિકતા થઈ જાય એમ પણ નહીં. જીવનમાં જ્યાં પૂર્ણપણે હું રાગથી રહિત થવું છે મારે, કસાયથી રહિત થવું છે. અરે પુણ્યથી પણ જો રહિત છે તો પાપમાં કેમ એકાકાર હોઈએ આપણે? ક્યાં કેવા થવું છે આપણે? જૈન દર્શન એટલે કેવો છે? વિતરાગ માર્ગ. જિનેન્દ્રદેવ આપણા ભગવાન, જેને આપણે કહીએ કેવા હોય, રાગી હોય કે વિતરાગી હોય, તો મારે કોના જેવું થવું છે? વિતરાગ થવું. તો વિતરાગ થવું છે જ્યાં પુણ્ય અને પાપ બેથી રહિત થવાનું છે, તો પછી પાપમાં એકાકારપણું રહેવું એ શક્ય જ કેમ હોઈ શકે? તો જીવનમાં એ પ્રકાર ક્યારે પણ એમ ન વિચારવું, હું શું કરું છું? કંદમૂળ આદિ નથી ખાતો. કેટલા મહિનાના, વર્ષના કેટલા મહિના? ચોમાસાના 4 મહિના નહીં, 8-14ના કેટલા? જીવનમાં એ આપણા માટે કેવા છે? ખાવાની યોગ્ય જ નથી. અભક્ષના એ રીતે 5 પ્રકાર આવે. તો આવું અંતર બાહ્ય જીવન હોવું જોઈએ. કોઈને મુશ્કેલ લાગે એના માટે આ ચોથું પદ છે. શું એમાં સરસ શબ્દ શું વાપરે છે? આત્મભાવથી મોક્ષ જ્યાં. શેનો આપણે પુરુષાર્થ કરીએ છીએ? આત્મા મોક્ષ પામવાનો પુરુષાર્થ કરીએ છીએ. અને મોક્ષ એટલે શું? આત્મભાવથી મોક્ષ. મોક્ષ કહ્યો નિજ. તો મોક્ષ સુધીનો જો તું પુરુષાર્થ કરે તો પછી સ્વર્ગમાં જાય એવા પુણ્યનો તો તને ઇઝી હોવા જોઈએ, સહેલાઈથી હોય. એનું બીજી લાઈનમાં દ્રષ્ટાંત આપશે આપણને, પહેલી લાઈનમાં સિદ્ધાંત. ફરીથી શેનો પ્રયત્ન આપણે કરવો છે? મોક્ષનો. મોક્ષનો માર્ગ એવા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એનો જો આપણે પુરુષાર્થ કરવો છે, એની પ્રાપ્તિની ભાવના છે, તો આ તો કરવું કેવું છે? ભૂમિકાને યોગ. કસાયની મંદતાના પરિણામ સામાન્ય જૈનને કહેવાય એવું બાયનું જીવન તો કેવું? સહેલાઈથી સહજ રૂપે શું છે? થાય તો કરવું કે ન થાય તો ન કરવું? શું કરવું અમને? શું તમને? આ બધી જો કોઈને પણ ખબર હશે, મુંબઈની જ વાત છે, મુંબઈની જ વાત છે. પૂજ્ય ગુરુદેવસિંહને એકવાર રાત્રિ ચર્ચામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ મુંબઈનું અમારું જીવન કેવું હોય, રહેતા હોય ક્યાંક અને જોબ, બધાને તો ખબર છે ને, તો અમે તો પહોંચી ન શકીએ રાત્રિ ભોજન તો હા કરવું જ પડે ને, કારણ કે એ વગર તો જીવાય નહીં ને. ત્યારે ગુરુદેવસિંહ શું કહેલું? જીવનમાં આ એક પ્રકાર વિચારી લેજો, પોતે મુંબઈ જેવું છોડી દેવું અથવા પોતે અહીંયા રહીને બીજો ઉપાય ગોતી લેવો. છૂટ લેવાની ન હોય. છૂટ એ વિપરીતતાનું આમંત્રણ છે. એક છૂટ જો લીધી એ ક્યાં મર્યાદામાં નહીં રહે પછી. અરે આ કોઈ આજકાલના નિયમો છે તો ક્યારના છે? આ કોણે બનાવેલા છે? કેટલા કારણને માટે? કોના? ચોથા આરા માટેના છે? વિધેય ક્ષેત્ર માટેના છે? કોઈ પણ જે અંતર બાહ્ય જે નિયમો જૈન દર્શનના જે છે, એ શ્રાવકના બાહ્યના જીવન કે અંતરંગ આત્મસાધના બે જીવન કોની છે? આ વાત ભગવાનની વાણીમાં આવેલ ચરણાનું યોગ પણ ભગવાનની વાણીનો પ્રકાર છે. દ્રવ્યાનું યોગ જેમ છે એ પણ આ છે. આપણે ક્યારે શું નથી કરતા? આપણા પરિણામોમાં દૃઢતા નથી, અને એટલા માટે શું કરી નાખીએ છીએ? ફરીથી ઢીલાશ. છૂટ એ વિપરીતતાનું આમંત્રણ છે. જીવનમાં એ સર્વજ્ઞ ભગવાને કહેલી, ગણધરોએ ઝીલેલી, આચાર્યોએ રચેલી એ બે પ્રકાર, ભૂમિકા અનુસાર નિશ્ચય અને વ્યવહાર, એ બે પ્રકાર આપણા જીવનમાં. પૂજ્ય ગુરુદેવસિંહનું જીવન વિચાર્યું છે ક્યારે? એમણે કેટલામી ઉંમર સુધી બધું આ સહજ રૂપે પડ્યું હતું? નહીં, તકલીફ પડી નહીં હોય ક્યારે? નહીં કર્યું હતું કે ના? છૂટ લીધી હતી? ના, છૂટ લીધી હતી ને. ના ના, ડૉક્ટરે કીધું છે આ દવા તો તમારે કેવી ક્યારે લેવી પડે? હા, સૂતા પહેલાં જ લેવી પડે તો છૂટ હોય ને. અથવા ઘણા તો ક્યાં સુધીની છૂટ લેતા હોય? હું 8 વાગ્યા પછી કાંઈ તો 8 વાગ્યાથી કે પહેલાં પણ રાત્રિ થયું કે નહીં એમાં હું ફરક પાડ્યો તે. જીવનમાં ક્યારે પણ એક ભૂમિકા પોતે વિચાર કરવા જેવી છે. તત્વના અભ્યાસ સાથે આવું જીવન સહજપણે હોવું જોઈએ. તો અહીંયા કે આત્મભાવથી મોક્ષ જ્યાં તું આત્મ આરાધના કરીને મોક્ષના પુરુષાર્થનો જે પ્રયત્ન કરે ત્યાં સ્વર્ગ તો શું દૂર. હવેનું દ્રષ્ટાંત આપે છે, શું આપે છે, ભાર વહે જે કોષ બે. પહેલાના જમાનામાં હતું કોષ બે, એ ત્યાં અર્ધ એટલે ચાલવાનું હોય ને, આપણે માઇલ લ્યો, કોષ એટલે લગભગ બે માઇલ કે એવું કંઈક હતું. તો અહીંયા જે વજન ઉપાડીને, માની લ્યો 50 કિલો વજન ઉપાડીને 2 માઇલ ચાલે, એને કદાચ 10 કિલો ઉપાડીને 1/2 માઇલ ચાલવું હશે તો કેવું લાગશે, એને કેવું લાગશે. તા સહેલું છે, ખાલી શું છે, એક અંદરનો દ્રઢ નિર્ણય જો કરશે તો કામ સહેજે થયા વગર રહેશે નહીં. કોઈને પણ કોઈને કોઈ જે જે ભૂમિકામાં હોય, સ્કૂલમાં કે કોલેજમાં ભણતા ત્યારે કોઈ તકલીફ નહીં આવી, કોઈ સબ્જેક્ટમાં અઘરો લાગ્યો હશે તો શું કર્યું હશે, છોડી દીધું હશે ને. પરીક્ષામાં કદાચ એ પેપર બહુ હાર્ડ લાગ્યું હશે તો એમને એમ કરું મૂકી દીધું હશે ને, તો શું કર્યું હશે. ત્યાં જીવનમાં જ્યાં એને કાર્ય કરવું છે ત્યાં એ પુરુષાર્થ મહેનત કર્યા વગર રહેતો નથી. એમ અહીંયા કહે છે કે એક અભિપ્રાય અંદરમાં દ્રઢ કરવા જેવો છે. અને એના માટે આ ફરીથી આ કોના દ્રષ્ટાંત છે, બધા આચાર્ય દેવના છે, પૂજપાદ આચાર્ય દેવના. તું એક પેલો વિચાર કરીજો કે જેને કે 2 માઇલ 50 કિલો વજન ઉંચકીને જો જઈ શકે છે તેને કદાચ 10 કિલોનું વજન આપ્યું 1/2 માઇલ જવા માટે, એ કેવી રીતે કરતો હશે, ના પાડતો હશે, વેઠ ઉતારીને કરશો કે સહજતાથી કરતો હશે. એમ અહીંયા પહેલું આ એક ભૂમિકા આપણી આ જીવનમાં પહેલી ભૂમિકા તૈયાર કરવા માટેની આમાં આ દ્રષ્ટાંતો આપીને આચાર્યદેવે વાત લીધી છે કે પહેલું તો આટલી નક્કી કર. 6 ઢાળામાં પહેલું સેનાથી નક્કી કરાયું આપણને, ચારેય ગતિના દુઃખનું વર્ણન કરીને એટલું તો નક્કી કરજે, તો પછી દુઃખનું કારણ કોણ છે, કેમ ટાળવું, એ પછીની વાત છે. તો ભાર વહે જે કોષ બે, અર્ધ કોષ સુધર. અને આ રીતે અહીંયા કહે છે કે તારે આત્માની સાધના કરતો તો એ ભૂમિકાને યોગ આવા સેજે પરિણામ આવ્યા વગર રહેશે નહીં. અને એટલા માટે એક ફરક શું પાડ્યો છે આપણને, કે મુનિરાજ જેવા માટે મહાવ્રત આપણે કરી શકીએ એવી આપણી કોઈ શું નથી, પાત્રતા જ નથી. કેવું, મહાવ્રત એટલે શું, મહાવ્રત એટલે પૂર્ણ વ્રત. અને પૂર્ણ વ્રતમાં 5 બધાને તો ખબર છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. અને આપણે અહીંયા પ્રતિક્રમણમાં બોલીએ ત્યારે ક્યાં બોલીએ છીએ, શ્રાવકના જે છે 12 પ્રકારના જે 9મો પાઠ છે ને, એમાં શું આવે, એમાં શું આવે, અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત. કે મુનિરાજ જે રીતે મનથી વચનથી કાયથી અને એક એકમાં કરવું કરાવવું ને અનુમોદનું, એનું નામ શું કહેવાય છે, 9 પ્રકાર. કોટી શબ્દ એમાં આવતો હોય, 9 કોટી એટલે 9 પ્રકારે એ હિંસા આદિનો શું કરે છે, ત્યાગ કરે. કારણ કે હિંસા આ રીતે 9 પ્રકારે થાય છે, તો વ્રતમાં એનો ત્યાગ પણ કેટલા પ્રકારે હોય, 9 પ્રકારે. પણ ત્યાં સુધી શ્રાવકનો એટલો પુરુષાર્થ નથી, અંતરંગમાં એની પરણતીમાં ભાવના નિરંતર છે. અપૂરો અવસર એટલે આપણે કર્યું, કૃપાળુ દેવે એ આત્મ અહીંયા અપૂરો અવસરની રચના કરી ક્યારે કરી હતી, કે એમને મુનિપદની ભાવના જાગી, પણ એવો યોગ ન બન્યો તો શું કર્યું એની ભાવના. એમ આપણને આપણા જીવનમાં મિનિમમ તો આટલું હોવું જ જોઈએ, ભાવના ભલે પૂર્ણ મહાવ્રતની હો, પણ ભાવનામાં આ શ્રાવકને યોગ્ય એ આપણી ભૂમિકામાં હિંસા આદિનો ત્યાગ અને પુરુષાર્થ સિદ્ધિમાં. અને આપણે પણ આમાં બોલીએ છીએ 5 છે ને પાપ, ખરેખર એમાં શું લખ્યું છે, દરેકમાં વાંચવું હોય તો વાંચજો, દરેકમાં હિંસા સિદ્ધ કરી છે. આજે સત્ય અચૌર્ય આદિ તો શિષ્યને સમજાવવા માટે ઉદાહરણ રૂપ કહેલ છે, એવું આવશે એમાં. પાંચેયમાં જ્યારે ચોરી કરીએ છીએ ત્યારે શું હિંસા શું છે, ચોરી કરીએમાં હિંસા શું છે, અરે પોતાને પણ ગ્રદ્ધિ ભાવ છે તો એ પોતાના ભાવ પ્રાણની હિંસા, અને જેના ચોરી જેની કરી એને આપણે એમાં શું થાય છે, એની આકુરતામાં નિમિત્ત થાય. તો એ રીતે દરેકમાં એ હિંસા એમણે સિદ્ધ કરી છે. તો એ આપણા જીવનમાં એ બધાની મર્યાદા થવી જોઈએ, અને એ કોઈ અશક્ય નથી. જે આપણાથી મહેનત આપણે એ માટેનો ઉપાય ગોતતા નથી. આપણે શું લઈ લીધી હોય, છૂટ લઈ લીધી, એટલે બીજો કોઈ ઉપાય ગોતતા નથી. તો એ રીતે આપણને અહીંયા વાત કરીને કે આ જીવનમાં આ ભાર વહન કરવાની વાત કરીને એ વાત લીધી છે. હવે એનાથી આગળ પાંચમા શ્લોક ઉપર આવીએ, એમાં એ વાત આપણને લાગે છે કે આવું જે વ્રત આદિ હોય છે એને સ્વર્ગમાં શું કેવું મળે છે એની વાત આપણને કરે. પાંચમો શ્લોક છે, એમાં જે શુભ ભાવ આદિ કરે છે એને શું મળે છે સ્વર્ગમાં. હવે સ્વર્ગમાં શું મળે છે એના ઉપર છે આ. સ્વર્ગમાં શું મળે, સુખ મળે છે ને, એમાં આમાં લખશે એવું કેવું છે કે દેવનું સુખ કેવું, દેવના જેવું એમાં લખશે. અરે ભાઈ, એ બાહ્ય સંયોગની, અને એના પછીનો જે છસો શ્લોક આવશે તેમાં કહેશે એ પણ આકુરતા છે. બાહ્ય સેનાથી વાત કરશે પહેલી, સંયોગથી, પણ ન્યા પણ કેવી હોય છે ત્યાં આકુરતા કેવી છે એ પછી છઠ્ઠા શ્લોકમાં એ વાત કરશે. તો એ રીતે અહીંયા છીએ દસમા પાને શ્લોક પાંચમો એ સાથે લઈએ. ઇન્દ્રિયજન્ય નિરામય દીર્ઘકાલ તક ભોગ ભોગે જો. આમાં એક પહેલું કોઈને એમ થાય, જો આમાં તો લખ્યું છે સ્વર્ગને સુખ છે એવી તો વાત કરી છે. અરે ભાઈ, આ કેના જેવું છે કે તારા અભિપ્રાયમાં તને સંયોગ છે એટલા માટે. બાકી એક આચાર્ય દેવને તો સમય પ્રવચન સારમાં તો ત્યાં સુધી લખ્યું કે અમે અહીંયા સરાગ ચારિત્ર છે તો સ્વર્ગમાં જશું તો કસાય અગ્નિથી જલન થશે અમને. એ દેવગતિમાં પણ વૈમાનિકમાં જાય અને છતાં પણ એમને સુખ બુદ્ધિ નથી, કારણ કે અહીંયાથી જ એવો અભિપ્રાય લઈને ગયા. આપણે અહીંયાથી કેવો અભિપ્રાય લઈને જઈએ છીએ, બાહ્ય પરિગ્રહમાં સુખ બુદ્ધિનો, અને તેથી ત્યાં જતા એવા એકાકાર થઈ જઈએ છીએ કે ઈને એની આકુરતામાં દુઃખી થઈએ છીએ. જીવનમાં પહેલેથી અહીંયા સંસ્કાર એવા લઈને જઈએ કે જ્યાં જીવ ઉત્પન્ન થાય તો શું થાય, જેવા સંસ્કાર લઈને અહીંયા જ પરિગ્રહની મમતા લઈને થયા તો ત્યાં બાયમાં એ અનુકૂળ સામગ્રીના એવા ઢગલા છે, નાટકો આદિ, કે જ્યાં જોવા બેસી જાય તો હજારો વર્ષ ક્યાં નીકળી જાય ખબર નથી પડતી. અને જે અહીંયા દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની પોતાની ભક્તિ મહિમા તત્વ અભ્યાસની સંસ્કાર લઈને જાય છે તો ત્યાં ઉત્પન્ન થતાં પહેલું શું યાદ આવે છે એને, કે ચાલો ક્યાં આપણે જઈએ, ભગવાનની વાણી સાંભળવા જઈએ, નંદીશ્વર આદિ શાસ્વતજીની પ્રતિમાના પૂજનના શું કામ થાય. જેવા સંસ્કાર નાખ્યા છે એવું ત્યાં વિચારણા થશે, પણ અહીંયા જો સંસ્કાર નાખ્યા નથી અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જો એકાકાર રહ્યા, ગ્રદ્ધિભાવ રહ્યો, તો જીવન આ તો ગુમાવશું, ભાવિ કાળમાં પણ વિપરીતતામાં જ આપણે જશું. કોઈને પણ અમને આપણને એમ ઘણી વાર એમ થાય ને, તમે ગમે એટલે કહો અમને તો સુખ લાગે છે, પ્રેક્ટિકલી થિયરી તમે બધું ગમે એટલું કહો. ફરીથી શબ્દ શું વાપરીએ છીએ, કોને લાગે છે, અમને, અમને, મને લાગે છે એમ કહીએ ને, બહુ સારી વાત છે. હવે તારે તારા અભિપ્રાય જાણવું છે કે આમાં આચાર દેવ કહે છે એવું તારે ચાલવું છે, એટલું નક્કી કરી લેજે. અમને લાગે છે ને, અમને લાગે છે ને, અમે ફીલ કરીએ છીએ, એ તારો એક અભિપ્રાય. પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં આચાર્ય દેવના શાસ્ત્રોમાં શું લખેલું છે, તને ખબર હોવા છતાં તું તારા અભિપ્રાયને કેમ અધિક કરે છે. અને જો તને એમાં સુખ બુદ્ધિ લાગતી હોય, એક વિચારવા જેવું છે, વિષયથી વિષયાંતર, જ્ઞેયથી જ્ઞેયાંતર શું કામ કરે છે? કોઈ પણ એક વ્યક્તિ દેખાડો, એને 24 કલાક એક જ કાં તો સ્પર્શેન્દ્રિયનો વિષય, રસનો વિષય, ઘ્રાણેન્દ્રિયનો વિષય, ચક્ષુનો અથવા કર્ણનો વિષય કર્યો હોય, એક જ વિષય 24 કલાક નહીં, કેટલા કલાક, કલાકે નહીં, એ પલટાયા વગર કોઈને એમ લાગે ને અમે 3 કલાક જોઈએ છે, 3 કલાકમાં ઉપયોગ કેટલો પલટી જાય એ પોતાને ખબર ન. તો જો તને એમાં સુખ બુદ્ધિ લાગી હોય તો તું વિષય સુખામ બદલાવે છે તને, તું તારા અનુભવને અંદરના વેદનને તું વિચારતો નથી. કોને વિચારીએ છીએ આપણે? મળેલી સામગ્રીનો વિચાર કરીએ છીએ, થતા વેદનનો વિચાર નથી કરતા. શું ફરક પડે છે? કોનો વિચાર કરીએ છીએ આપણે? મળેલી સામગ્રીનો વિચાર કરીએ છીએ, પણ વેદનમાં શું થાય છે એ વિચાર કરતા નથી. જેવો આકુરતા થાય છે એનો એ વિષયનો કંટાળો લાગે છે તો વિષય બદલાયા વગર રહેતા નથી. તો જીવનની અંદર ઉદાસીનતાનો ભાવ, વિરક્તિનો ભાવ, વૈરાગ્યનો ભાવ અત્યારથી જો જીવનમાં નહીં કરીએ તો ભવિષ્યમાં જ્યાં જ્યાં અનુકૂળતા આ ભાવ કે પછીના ભાવમાં એકાકાર થઈને ફરી ફરીને સંયોગની અધિકતામાં સ્વભાવને ચૂકી જઈએ એના જેવો મોટો બીજો કોઈ અપરાધ નહીં હોય. તો અહીંયા આપણને 5મામાં કહે છે, 12મા કેવા હોય છે, ચલો એનું અનુવાદ પણ છે, સ્વર્ગમાં વસનારા દેવોને જે સુખ હોય છે, સુખ પણ આ કેવું છે, કેવા માત્રનું સુખ છે. જેમ ગુરુદેવજી કીધું હતું કે પોતાનો જ્યાં ઉમરાળા રહેતા હતા એમના માધરના ગામના ભૂંભલી ગામ વાત આવી હતી, એમાં મૂળજી મામા કહેતા, મૂળજીભાઈ રહેતા હતા બાજુમાં, એને ક્યાં નામથી બોલાવતા હતા, મૂળજી મામા કે. તો મામા ખરેખર તો ગુરુદેવ શું કહે ને, પ્રસંગ આવે મોસાળું કરવાના, એ તો શું છે, કહેવાના છે, એ કેવા માત્રના છે. એવી રીતે જે કોઈ સંયોગ તને દેખાય છે એ કેવા છે, કેવા માત્રના સુખ છે. તો એ દેવોને જે સુખ છે એ કેવું છે, સ્વર્ગમાં રહેલા દેવોના જેવું છે. એમ જેમ સિદ્ધ ભગવાનનું સુખ કેવું, સિદ્ધ ભગવાનનું સુખ કેવું, સિદ્ધ ભગવાનનું સુખ સિદ્ધ ભગવાન જેવું, જગતમાં કોઈની સાથે સરખામણી કરી શકીએ એવું નથી. એવી જ રીતે નિગોદના જીવને દુઃખ કેવું, એ પોતે વેદને કેવડી જાણે, શબ્દોથી કહી શકાય એમ નથી. એમ નરકમાં પણ નિગો જે પ્રતિકૂળતાનો સંયોગ કોના જેવો, એ જે પાપ કર્યા તેને, એમ અહીંયા સ્વર્ગમાં અનુકૂળ સામગ્રી સુખ નહીં. બે જુદું વિચારવું પડશે, શું છે, કઈ એક પદાર્થ એવો કયો કે જે સુખમય હોય, એવો કયો પદાર્થ સુખમય છે? જીવ સિવાય સંયોગની વાત છે, બાયના પદાર્થોમાં સંયોગમાં એવો કોણ છે? અરે બીજાની વાત નહીં, આપણે જ. ગરમી પડે તો ઠંડક શીતળતા સારી લાગે, અને એ જ વસ્તુ થોડા વખત પછી ઠંડી આવશે તો કેવી લાગશે? તો તું કહેતો હતો ને સારી છે. જો પદાર્થમાં સારાપણું હોત તો કેવું આવવું જોઈએ? સદાય આવવું જોઈએ. સાકરમાંથી ગળપણ ક્યારે આવે? મોસ્ટ ઓફ ધ ટાઈમ આવે ને, મોસ્ટ ઓફ ધ ટાઈમ નહીં તો ક્યારે આવે, લગભગ આવે, ક્યારે આવે? તો એમ અહીંયા જો તને જે છે તારા અભિપ્રાય તું ચાલ્યો છો, ક્યારે પણ વસ્તુ સ્વરૂપને ઓળખું નથી, જ્ઞાનીના અભિપ્રાય તે કોઈ ચાલ્યો. તો અહીંયા સ્વર્ગમાં એ છે, એ ઇન્દ્રિય જનિત છે. ફરીથી શબ્દ શું આપ્યો છે, જે બાહ્ય સંયોગો છે કેવા છે, ઇન્દ્રિય જનિત છે. અને ઇન્દ્રિય જનિતના કોઈ દી કલ્પના કરી છે? આપણે એક ચક્ષુ ઇન્દ્રિયનો દ્રષ્ટાંત લઈએ, મારી આંખ કેવી છે, એકદમ સરસ છે, મારે તો ચશ્માની પણ જરૂર પડતી નથી, એકદમ સરસ છે ને. એને કંઈ કેટલી પરાધીનતાનો એક વિચાર કરવા જેવો છે, આંખ છે અને બધું જોઈ શકશે ને, બધું જોઈ શકશે ને, પહેલું તો પ્રકાશ જોશે, ભલે ચશ્મા નથી પણ આંખ છે તો પહેલું શું જોશે, પ્રકાશ જોશે. પ્રકાશમાં પણ શું થશે, ક્યાં સુધીનું જોશે, એની જે રેન્જ છે ત્યાં સુધીનું જોશે ને, એ રેન્જમાં પણ જોઈને પણ ભરોસો છે ક્યારે, કે દોડીને દોડી જાણશે અને સર્પને સર્પ જાણશે. આટલું તો શું છે, આ ઇન્દ્રિયનું પરાધીનતા છે. પણ પરાધીનતાનો વિચાર ક્યાં કરીએ છીએ, કે જે દેખાય છે એ તો એક તો ચક્ષુ ઇન્દ્રિય, જાણનાર જ્ઞાન આત્મા છે. ચક્ષુ ઇન્દ્રિયની પરાધીનતા, એમાં પણ પ્રકાશ જોશે, એમાં પણ વસ્તુ પાછો એટલી એના રેન્જમાં નિકટતામાં જોશે, અને છતાં પણ પછી એ દોડીને દોડી જાણશે કે સર્પને સર્પ જાણશે, એનો કોઈ ભરોસો નથી. તો આવી પરાધીનતામાં તો લૌકિકતામાં કહેવાય છે, હિન્દીમાં આવે છે ને, પરાધીનતા સપને સુખ નાય. તો આટલી પરાધીનતામાં આપણે અભિમાન કરીએ છીએ, મારું આંખનું તેજ તો કેવું છે. અહીંયા કહે છે ઇન્દ્રિય જનિત છે એનો કોઈ ભરોસો. ફરીથી પાંચ ઇન્દ્રિયના વિષયો અનુકૂળ મળ્યા છે એની ગેરંટી કેટલા કાળની? ના તો નહીં બોલવાનું, અમે તો બધું ગેરંટી, એટલું સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું છે કે અમને હવે લાઈફ લોંગ નહીં નહીં. દ્રષ્ટાંત એનું આવે છે ને, કેટલી પેઢીનું એને સરખું કર્યું છે, 72 પેઢીનું, અને ચિંતા શેની કરે છે, 73 પેઢીનો. અરે તૃષ્ણા તૃષ્ણા તને ક્યારેય શાંતિથી બેસવા નહીં દે. તને કોઈ એમ માનતા કે અમને આટલું છે, તૃષ્ણાને કોઈ દી પૂરું પડશે નહીં, જેટલું મેળાય એનાથી અધિક માયગા વિના રહેશે નહીં. તો એ ઇન્દ્રિય જનિત સંયોગો છે, જેનો ભરોસો નથી ત્યાં શાંતિથી બેઠો છે. ક્યાંય પણ વસ્તુ લેવા જઈએ તો પહેલું શું વિચાર કરીએ, એ ટકાઉ છે કે નહીં, ડ્યુરેબિલિટી છે કે નહીં, એનો વિચાર. તો આ જે સંયોગો છે એનો કોઈ ભરોસો નથી, અને છતાં એને તું સંતોષ માનીને સુખ માનીને બેઠે છીએ. કાર્ડિયોગ્રામ આપણે કઢાવ્યો, નોર્મલ આવ્યો, હવે કેટલા મહિના સુધી નો પ્રોબ્લેમ? કેટલા મહિના સુધી? 6 મહિના ને? તો કેટલા મહિના સુધી? અરે કલાક નહીં, નેક્સ્ટ મોમેન્ટ પણ. કારણ કે એ કાર્ડિયોગ્રામે શું દેખાડ્યું છે, અત્યારની કેવી સ્થિતિ છે, એક સમય પછી શું થશે, એક મિનિટ પછી શું થશે, ક્યાં ભરો. અને છતાં અનિત્યતામાં આપણે સુખ માનીને બેઠા છીએ. તો ઇન્દ્રિય જનિત છે, પછી કેવું છે, આતંક રહિત. આતંક એટલે મનુષ્યપણામાં જે છે એમાં તો કોઈ શત્રુ હોય, કોઈ ચોર હોય આદિથી, સ્વર્ગમાં તો એવું પ્રકાર એ નથી. અને કેવું હોય છે, લાંબા સમય સુધી અહીંયા મનુષ્ય પર્યાયમાં તો ઓછું છે. તો અહીંયા કહે છે કે એવું પણ સ્વર્ગનું આ કહેવા માટે પણ એ આકુરતાના જ ઉપજાવનારા છે. આ તો અહીંયા 5મા શ્લોકમાં એનું બાયથી વર્ણન કર્યું. હજી આગળ તો કહેશે એ પણ કેવા છે, આકુરતા દુઃખ છે ત્યાં કયો કસાયની મુખ્યતા છે, લોભ. અને લોભ સાથે શું છે, વર્તમાનનો લોભ અને ભવિષ્યની તૃષ્ણા હોય. પરિગ્રહ સંજ્ઞા છે એની પાસે, આટલું હોવા છતાં હજી એને શું લાગે છે, નવું જોવે નવું જોવે, એવી તો અહીંયા પરિગ્રહ સંજ્ઞાને તૃષ્ણા હોય છે. માટે જીવનમાં અહીંયા આચાર દે કે હિતકારી ઉપદેશ એવો આપે, અનુકૂળતામાં ક્યારે પણ એકાકાર થઈશ નહીં, એનો એ સંયોગોનો કોઈ ભરોસો નથી. 12મા તો બોલતા હોય તડકો છાંયો, સૂરજ ઉગે છે પછી શું થાય છે, ગુજરાતીમાં ઉગે છે ને એનું નામ શું કહેવાય, સનરાઈઝને શું કહેવાય ગુજરાતીમાં, સૂર્યોદય, સૂર્યનો ઉદય. અને ઉદય થાય છે તો સાંજ પડે શું થાય છે, તો શું શબ્દ વાપરે છે અહીંયા, એનો અર્થ શું થયો કે જે સાતાનો ઉદય આવ્યો છે, વહેલો મોડો અસ્ત થયા વગર કોઈ પણ જે કર્મનો ઉદય, કર્મનું બંધન છે એ અનંતકાળનું નહીં હોય. 4 પ્રકાર બંધન થાય ને, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને, તો જે કોઈ બંધન થાય, ઉદય જે છે એ કેટલો હોય છે, કાળની મર્યાદા. એ શું દેખાડે છે, સંયોગમાં કાળની મર્યાદા છે અને સ્વભાવ સદાય હોય છે. તો આ સંયોગોની અનિત્યતામાં તું એકાકાર થઈને રહે છે. તો અહીંયા આપણને 5મા શ્લોકમાં એની એ વાત કરીને હવે એનાથી હવે કહે છે, હવે છઠ્ઠા શ્લોકની અંદર કહે છે આ બધું કેવું છે એ તારી એમાં શબ્દ શું આવશે વાસનાજન્ય વાસનાજન્ય એટલે તારી કલ્પના છે તારો મિથ્યા અભિપ્રાય છે એના માટે જે છઠ્ઠો શ્લોક છે એ બારમા પાને લઈએ એનું હરિગીત એનું દોહા સુખ દુઃખ સંસારીના વાસનાજન્ય તુમાં શું છેલ્લે છેલ્લા શબ્દોમાં શું આવ્યું ચોથું પદ કહેવાય આ છે ને બે લાઈન છે પણ એના ટુકડા કરીએ તો ચાર પદ બને એમાં છેલ્લે શું શબ્દ આપ્યો ભોગી કહેવા છે કોને માટે આ વાત ચાલે છે ફરીથી આ પેલી શું થવી જોઈએ એક ભૂમિકા થવી જોઈએ કે જેમાં હું સુખ બુદ્ધિ માનું છું એ ભોગ કહેવા છે રોગ સમાન કેવી રીતે રોગ એટલે કેવી રીતે આમાં જે આપણે પૂજામાં તો બોલીએ છીએ ને કોઈક ઈચ્છા થઈ કોઈક વિષયની ઈચ્છા થઈ એટલે આપણે પહેલું શું કરીએ છીએ ઈચ્છા પ્રમાણે આપણે વિષય ગોતીએ જેમ ભૂખ લાગી ઈચ્છા થઈ ને ભૂખ લાગી તો પહેલો શું ઉપાય કરશું ખાવાનું ભોજન અને ભોજન લેશું તો મારી ઈચ્છા મટી જશે નાની ચોક્કસ પ્રેક્ટિકલ હા પણ મટી તો ખરી કે નહીં જીવનમાં તને એમ લાગે છે કે મને ઈચ્છા થઈ ઈચ્છા પ્રમાણે વિષય મળશે તો મારી ઈચ્છાનો અભાવ થશે આપણી શું પડી છે કલ્પના ઈચ્છા થાય છે ઈચ્છા તો થાય છે કે નથી થતી ક્યારે થાય છે ક્યારે થાય ક્યારેક ક્યારેક થાય છે ને નહીં ચોક્કસ થાય ધીરે નિરંતર થાય છે કે ક્યારેક ક્યારેક થાય છે નિરંતર થાય છે તો એ ઈચ્છા પછી શું કરીએ છીએ આપણે એને અનુરૂપ વિષયને ગોતવા જઈએ છીએ સાતાનો ઉદય પુનનો હશે તો મળે છે ને નથી મળે પણ આપણા મનમાં શું છે કે આ ઈચ્છાનો ઉપાય વિષય મળવો અને આપણે પ્રેક્ટિકલ કરી લઉં ભોજન ભૂખ લાગી છે અને ભૂખને પણ શું કહેવાય ભૂખ લાગે ને શું કહેવાય ગુજરાતીમાં શું કહેવાય ભૂખને શું કહેવાય પીડા કહેવાય પીડા પીડા એ સહન નથી થતી એટલે ભોજન તરફ જઈએ છીએ એ સફરિંગ છે ભૂખ લાગવી એ કોઈ સારી વાત છે આમ તો બોલીએ મને કેવી છે ગુજરાતી એમ કહે કેવી ભૂખ લાગે આમ કડકડીને ભૂખ લાગી છે અને ભૂખ ન લાગે ડૉક્ટર પાસે જઈએ ભાઈ એપીટાઇટ ઓછી થઈ ગઈ અસાતાના ઉદયને તો આમંત્રણ આપીએ છીએ ઉલટાને અહીંયા કહે છે ભૂખ લાગવી શું છે અંદરમાં દુઃખની નિશાની છે દુઃખનું વેદન છે એને આકુરતાનું વેદન છે એ આકુરતાના વેદનમાં ઉપાય આપણે શું માનીએ છીએ એવો વિષય મેળવીશ તો મારી એ આકુરતા મટી જશે હવે પ્રેક્ટિકલી વિચારીએ આપણે શું કરીએ છીએ સોચા કરતા હું ભોગો સે બુજ જાવેગી આ પૂજા તો બહુ જ ફેમસ છે ને ઘણી વાર કરીએ છીએ ને બધાને બહુ જ ગમે છે ને ક્યારેક ક્યારેક આટલી વાર બોલ્યા પછી પણ વિચાર કર્યો છે કે હું શું બોલી ગયો શું શબ્દ વાપર્યો છે આપણી એક કલ્પના અભિપ્રાય શું છે સોચા કરતા હું ભોગો સે બુજ જાવેગી ઈચ્છાને શબ્દ કોની સાથે સરખાવ્યું છે જ્વાલા એટલે શું અગ્નિ તો બહુ એકદમ ઠંડક હોય ને ગમે એવી હોય ને અગ્નિ નહીં ને અહીંયા કોઈક નવી ગોતી લીધી હશે ને કોલ્ડ ફાયર એવી રીતે ગોતી લીધું હશે ને ઠંડી ગરમી નહીં નહીં અગ્નિ નહીં ગોતી હોય ઈચ્છા આપણને અગ્નિની જેમ બાળે છે આપણને પણ ક્યાં આવી એક વિચારણા ક્યાં કરીએ છીએ કે હું શું બોલું છું શું એનો ભાવ છે અને મારા જીવનમાં હું શું માનું છું અને તો એનો ઈચ્છા એ ઈચ્છા અંદરમાં બળતરા છે અંદરમાં બર્નિંગ જેમ કે ને એસિડ એમ ઈચ્છા છે એ મને બાળે છે એનો ઉપાય શું આપણે માન્યો ભોગો સે બુજ જાવેગી ઈચ્છા પરિણામ નીકળતા હોય પરિણામ નીકળતા એટલે શું રિઝલ્ટ આવ્યું ફળ શું આવ્યું ફરીથી અભિપ્રાય શું હતો? ઈચ્છા, ઈચ્છાની પીડા, આકુરતા, દુઃખ, એનો ઉપાય શું છે? વિષય, ભોજન. લીધું તો શું થયું? માનો પાવક મે, પાવક એટલે શું? અગ્નિની અંદર ઘી નાખીએ તો અગ્નિ કેવી થઈ જાય? ઠંડી થઈ જાય. ઘી ઠંડક માટે હોય, ઘી ખંડક માટે હોય. પહેલાના જમાનામાં ગરમી ચડી હોય તો ઘી એને ઘસતા ને, તેને એવી રીતે અગ્નિને ઘી શું કરી નાખે છે? ક્યારેક વિચાર કર્યો છે અગ્નિની ઉષ્ણતા કેવી છે? અગ્નિની ઉષ્ણતા કેવી છે? એક દ્રષ્ટાંત રૂપે પણ, સ્વયં તો ઉષ્ણ છે પણ જેના સંગમાં આવે એને પણ ઉષ્ણ બનાવી દે. ઘીના ઠંડા સ્વભાવની જગ્યાએ કેવું બનાવે? કોઈ પણ વાસણ એના ઉપર મૂકો કેને બનાવી દેશે? અરે આ ભોગ એના જેવા છે. ભોજન કદાચ એક ઈચ્છાને ટાળશે, બીજી કેટલી ઈચ્છા ઊભી થશે? ભોજન લીધું, અરે યાર ખવાય તો બહુ ગયું છે, હવે શું થશે? પ્રમાદ થશે, અથવા બહુ ખવાઈ ગયું છે તો ઉલટાનું અનડાઇજેશન થશે. કેટલા પ્રકારોના વિકલ્પ ઊભા કરે છે. આપણે કોને એક વિચાર કરીએ છીએ? એક ઈચ્છા છૂટે છે પણ કેટલી ઈચ્છાને એ જન્મ આપી દે છે એ ક્યારેય આપણે વિચારતા નથી. માટે અહીંયા કહે છે, જેમ ખરજવું કહે ને, ખરજવાને જે કહેવાતું હોય એને ખંજવાળીએ તો કેવું લાગે છે? બરોબર છે ને? સારું છે ને? મીઠું લાગે છે ને? અને ખરજવાથી, ખરજીએ એટલે એ રોગ આપણનો મટી જશે ને? નહીં મટે તો શું થાય? વક્રે એટલે શું છે? વધારે છે ઉલટાનું. જીવનમાં એની જેવું મુનિરાજના જીવનમાં આહાર માટેનો વિકલ્પ આવે કે ના આવે તો આપણે જોયું છે. કોના છે? તીર્થંકરના જ પણ જીવનમાં. તો શું એનો ઉપાય શું કરે? જ્યાં પોતાને ભોજન માટેની કદાચ ઈચ્છા થઈ, વિકલ્પ આવ્યો, તો તરત જ આહાર લેવા નીકળી પડે તો શું કરે? શું કરે? પહેલો તો ઉપયોગની સ્થિરતા દ્વારા, પુરુષાર્થની ઉગ્રતા દ્વારા ઈચ્છાને ટાળવાનો પ્રયત્ન કરશે. વિષય ગોતવા નહીં જાય. કેમ નહીં જાય? કેમ નહીં જાય? એમના 28 મૂળગુણમાં એક ક્યાં છે? ગુણ કયો છે? 5 મહાવ્રત, 5 સમિતિ, પછી 3 ગુપ્તી. તો 28માં નથી. શું છે? 6 આવશ્યક થયા, પછી શું થયું? 7 અન્ય. પણ કેટલા થયા? હજી પૂરા ન થયા કઈ. 5 મહાવ્રત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય વિજય છે. શું શબ્દ છે? મુનિરાજ ઇન્દ્રિયના વિજયી છે અને આપણે ઇન્દ્રિયોના ગુલામ છીએ. શું છે? ઇન્દ્રિયોના કેવા છીએ? આપણે ગુલામ છીએ. ઇન્દ્રિયને માટે આ વિષય ગોતવા દોડી જઈએ છીએ. મુનિરાજ ઇન્દ્રિયને વશ નથી થયા, એ તો ઉલટાનો ઉગ્ર પુરુષાર્થ કરશે. અને કદાચ એ પુરુષાર્થ ન જાગૃતિઓ ને હજી વિકલ્પ આવ્યો તો શું કરશે? ફરીથી નેક્સ્ટ શું કરશે? એવા અભિગ્રહ ધારણ કરશે કે ઇન્દ્રિય ઈચ્છા પ્રમાણે વિષય ન મળે એ પ્રયત્ન કરશે. આપણે તો હજી ઉદય આવ્યા પહેલા બહુ હોશિયાર છીએ ને, હોશિયાર છે ને? ભૂખ લાગશે એ પહેલા કંઈક ટ્રાવેલિંગ કરવું છે, ત્યાં ભૂખ લાગશે તો શું થશે? એના માટે શું કરીએ છીએ? આપણે સાથે લઈ જઈએ છીએ ને. ઉદયના આટલા ડરપોક છીએ આપણે. ઉદય આવ્યા પહેલા, ઉદય આવશે તો શું થશે? તૈયાર આત્મબળ એવું નથી. અરે ઉદય આવશે એની સામે મારી પાસે તત્વજ્ઞાનનું એવું બળ છે કે ઉદય સામમાં જોડાઈશ નહીં પણ ઉદયની સામે વિજય મેળવીશ. એવી તો પણતી નથી, એવો તો કોઈ તૈયારી પોતે કરી નથી. ઉદય તો ખાવાનું લઈ ગયા હશે ને, આસાતાનો ઉદય હશે ને, એ ક્યાંક ઢોળાઈ જશે ને, ભૂલી પણ જશો કદાચ. એવું ક્યારે ન વિચારું કે એ લઈ લીધું, તૈયારી કરી એટલે મને સાતાના ઉદયમાં બધું સરખું જ થશે. તો અહીંયા ફરી ફરીને આ એક કટલું તો યાદ રહી શકે કે ન રહે? શું યાદ રહેશે? ભોગ રોગ સમાન છે. ક્યારે પણ ન વિચારવું કે હું ઈચ્છા પ્રમાણે વિષય આપીશ એટલે મને શાંતિ થશે, નવી નવી આકુરતા ઊભી થયા વગર રહેશે નહીં. તો સુખ દુઃખ સંસારીના, ફરીથી અહીંયા સુખ દુઃખ કોના લેવા, સાચા સુખ દુઃખ નહીં પણ આપણે માનેલા કલ્પેલા, બીજી ભાષામાં કહીએ અનુકૂળતાની સામગ્રી અને પ્રતિકૂળતાની. એ સંસારી જીવે, આપણી જેવા અજ્ઞાની જીવે સુખ દુઃખ કેવા છે, વાસના જન્ય. વાસના એટલે તારી માત્ર કલ્પના છે, માન્યતા છે, બાકી ખરેખર સંયોગમાં સુખ દુઃખ હોય કે ન હોય, સંયોગમાં સુખ દુઃખ હોય કે ન હોય, કેમ ન હોય, કેમ ન હોય? પેલું તો સંયોગ છે એ જડ પદાર્થ છે, એનું તો તને વેદન જ નથી, અને વેદન નથી તો સુખ દુઃખ ક્યાંથી હશે? વેદનના ભાવ છે, સુખ અને દુઃખ કેવા ભાવ છે, વેદનમાં. અને વેદન કોનું હોય, પોતાના પરિણામનું હોય, બીજાનું ન હોય. તો બહારના સંયોગો છે એને તો પૂજ્ય ગુરુદેવજી વારંવાર શું કહેતા, સમયસારની ત્રીજી ગાથા કઈ શું કહેતા, પરદ્રવ્યને તો શું નથી, અડતો નથી, સ્પર્શતો નથી, ચુંબતો નથી, એ જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ. તો પછી જો એને અડતો સ્પર્શતો નથી તો એનું મને વેદન આવે, એ પ્રશ્ન ક્યાં છે? તો સંસારી જીવ જેને સુખ દુઃખની કલ્પના કરે છે કેવા છે, માત્ર વાસના જન્ય તારી કલ્પનાઓ છે એને તું માને, અને આ પદમાં દુઃખ તારે. જો એમાં સરસ દ્રષ્ટાંતો બધા આપ્યા છે, એ આપણે એક વિચારી લે, એક બહુ જ માથું ફાટફાટ હોય એકદમ, અને એમાં આપણને કોઈ ખાવાની વાત કરે કે બીજી વાત કરે તો શું કરશે, એ પડતી મૂકી દે. અત્યારના તને જે અનુકૂળતાની વાત હતી પહેલા કે તને જમવાનું ભોજન ભાવતું લે બનાવ્યું, ત્યારે શું એકદમ માથું દુખે ત્યારે શું થાય, બધું યાદ સારું ગમશે ભાવ? તો શું થયું, તું એને સુખકાર માનતો હતો ને, જે તારી કલ્પના શું હતી, અનુકૂળતામાં સુખની કલ્પના છે, બાકી તો જ્યારે એ અસાતાનો ઉદય આવશે તો એની વસ્તુ તને એ દુઃખકારક માનશે. આ પદમાં દુઃખકારક ખરેખર તો એ કોઈ પણ ઇન્દ્રિય વિષય, રાગ કરીએ કે દ્વેષ કરીએ, એ દુઃખકાર જ છે. એ પણ એક આપણું મોટું અજ્ઞાન છે. શું અજ્ઞાન છે? ક્યારે પણ દ્વેષની આકુરતાને ઓળખીએ છીએ, રાગની આકુરતાને ઓળખતા નથી. ક્યાં દુઃખ લાગે છે? દ્વેષ ભાવમાં પ્રતિકૂળતા આવે છે ત્યાં આપણને લાગે, પણ અનુકૂળતામાં પણ એ રાગની આકુરતા હોય એ ક્યારે આપણે માનતા. એ કમસે કમ જૈની છીએ તો જૈનપણુંનો માર્ગ કેવો હશે, રાગવાળો કે વિતરાગવાળો? તો રાગ સહિત રહેવું છે કે રાગથી રહિત થવું છે? તો શું કામ રાગથી રહિત થવું છે ભાઈ? અમને તો સારો ગમે છે, રાગ તો સારો લાગે છે. અરે દ્વેષ જેમ ખરાબ છે એમ રાગ પણ એક ખરાબ, એક જ સિક્કાની બે બાજુ છે. તો અહીંયા એ આપણને કહે છે કે ગમે ત્યારે રાગ ઈચ્છા માત્ર, એ ચાહે શું રાગ રૂપની હોય કે દ્વેષ રૂપની, એ કેવી છે, દુઃખ જ કરનાર છે, દુઃખ જ આપનાર છે, એની સિવાય બીજું કાંઈ એમાં છે જ નહીં. તો તું જેને સુખ દુઃખ સુખમાં માને છે એ બધા એ દુઃખકાર છે, અને એ ભોગ કેવા છે, રોગ સમાન છે. જેટલું જેટલું ભોગ સામગ્રી મળશે ભોગવીશ, એટલી એટલી નવી ઈચ્છાઓ ઉત્પન્ન થયા વગર રહેશે, એમાં ક્યાંય પણ સુખ શાંતિ. આપણને કેટલો અનુકૂળ સંયોગ મળે તો આપણને શાંતિ થશે નહીં, અમુક મળે પછી જીવનમાં આટલા, આપણી જીવનમાં આ 60-70 વર્ષ પહેલાં શું હતું, કોમ્યુનિકેશન માટે શું હતું, મોબાઈલ હતી ને, તો શું હતું, શું હતું 60-70 વર્ષ, હજી વિચારો શું હતું, ટેલિગ્રામ હતું, અથવા તો ટેલિગ્રામ એટલે તો જેને કહે મોસ્ટ અર્જન્સી હોય ત્યાં ટેલિગ્રામ હતું. નોર્મલ કોમ્યુનિકેશન માટે શું હતું, ક્યારે પણ એક વિચારી લેવું, અહીંયા તો નહીં કોઈ દી જોયું, દેશ કહ્યું ને દેશ સૌરાષ્ટ્રમાં, કોઈ મુંબઈ જતું હોય તો શું કહે, મુંબઈ પહોંચીને શું કરજે તું, કાગળ લખજે એટલું, અને એ આવતા આવતા પણ કેટલું થઈ જતું, અઠવાડિયું જેવું થઈ જતું. ત્યાર સુધી શું કરતા હતા, ત્યાં સુધી શું કરતા હતા, એક બહુ વિચારી નહીં, એવું જીવન તો કોઈ દી વિચાર્યું જ નહીં, અનુભવ્યું તો નથી, વિચાર્યું પણ નહીં. 7-8 દિવસ સુધીની શાંતિ કે ભાઈ ત્યાં પહોંચ્યો હશે તો કાગળ આવશે. અને અત્યારના આપણને કોમ્યુનિકેશન માટે આટલી ફેસિલિટી મળી છે ને, બરાબર છે ને, મજા આવે છે ને એનાથી, નહીં એની આકુરતાનો વિચાર કર્યો છે કોઈ દી? હજી ઘરેથી ટેસ્ટને ગયો હોય તો શેની એક્સપેક્ટેશન શું હોય છે, પહોંચ્યો ને મોબાઈલ કેમ ન કર્યો, અહીંયા ટ્રેન આવી તો બેઠો એની ચાલુ, કેટલી આકુરતા. આ વિષયે આપણને સુખ આપ્યું કે આકુરતા વધારી, એક્સપેક્ટેશન હોય છે કે નહીં, ગયા હતા તો મોબાઈલ કેમ, કે ટેસ્ટને પહોંચી ગયા છે, ટ્રેન આવી તો બેસી ગયા છે, એમ કેમ ના કરી, અહીંયા પહોંચવા આવ્યા. જીવનમાં આકુરતા, આ સાધનોએ આકુરતા આપી છે, અનાકુરતા નથી આપ્યું. જે શાંતિ એ હતી, પ્રકાર હતો નહીં, ફ્રીજ આવ્યું તો સારું થયું ને, ક્યારેક એક વિચારી કરી લેવો, એક ઇલેક્ટ્રિકસિટી 2 કલાક પણ જો જશે આપણું જીવન કેવું હશે, કેટલા પરાધીનપણે જીવન જીવીએ છીએ અને માનીએ છીએ મારી જેવો કોઈ સુખી નહીં, કેટલી પરાધીન. એક ઇલેક્ટ્રિકસિટી ખાલી જીવનની અંદર. અહીંયા કહે છે આચાર દેવો કહી ગયા છે, ક્યારે પણ જેટલા વિષય છે એ તને આકુરતાના નિમિત્ત બનવાના છે, એ ક્યારે પણ તને આત્માના અતિન્દ્રિય અનાકુળ આનંદના એ કારણ બનવાના નથી. અને એટલા માટે જૈન દર્શન એટલે શું, ઇન્દ્રિયના વિષયોથી રહિત અતિન્દ્રિયપણાનો માર્ગ, રાગ ને રાગના વિષયોથી રહિત વિતરાગતાનો માર્ગ. કમસે કમ જૈનમાં પણામાં આવીને આ ભાવો તો યાદ રાખીએ કે નહીં, જૈન દર્શન એટલે શું, શેમાં છે, ઇન્દ્રિયપણું હશે કે અતિન્દ્રિયપણું હશે, જૈન દર્શનમાં રાગ હશે કે વિતરાગતા હશે, તો 24 કલાક આપણે શેમાં અટકીએ છીએ. તો અહીંયા આપણને 7મા શ્લોકમાં કીધું કે આ બધા ભોગ કેવા છે, એ રોગ સમાન છે, એના માટે ઘણા દ્રષ્ટાંતો આપણને આપ્યા છે એમાં. તો આ રીતે 7મા શ્લોકમાં સરસ શિષ્ય પ્રશ્ન પૂછે છે, આચાર્યદેવ આવું જો આપ કહો છો કે ભોગ એ બધા કેવા છે, રોગ સમાન છે, તો લોકોને ખબર કેમ નહીં પડતી હોય? જો એના માટે જોવું હોય તો આમાં 15મા પાને છે, આમાં 7મો શ્લોક છે ને, એના માટે શિષ્ય પૂછે. અહીં શિષ્ય ફરીથી કહે છે, મળે છે શબ્દ 15મા પાને, જો તે સુખ દુઃખ ખરેખર વાસનામય હોય, વાસનામય એટલે આપણી કલ્પના હોય, આપણે મિથ્યા આપે હોય, તો લોકોને એ કેમ ખબર પડતી, માલુમ પડતું નથી, એટલે લોકોને કેમ ખ્યાલ નથી આવતો? આટલું જો ઇઝી હોય કે 5 ઇન્દ્રિયના વિષયોમાં ક્યાંય સુખ ને એવું નથી, તો આવું તો અમને શું થઈ જવું જોઈએ, ઇમિડિયેટ ખબર કેમ નથી પડતી? તો એના માટે 7મો શ્લોક છે, એમાંય ફરીથી દ્રષ્ટાંત છે. એક એક આવી જાય છે ગાથાઓમાં, શ્લોકમાં દ્રષ્ટાંત એક એક આવતા જાય છે. તો અહીંયા ફરીથી આપણે 7મો શ્લોક લઈએ, 16મા પાને છે. મોહે આવૃત જ્ઞાન જે આમાં આવ્રત એટલે ફરીથી, આવ્રત એટલે શું, આચ્છાદિત થઈ ગયો છે, એનાથી ઢંકાઈ ગયો છે. અને ફરીથી આમાં પહેલી લાઇનમાં શું આવશે, સિદ્ધાંત છે, અને બીજી લાઇનમાં શું છે, દ્રષ્ટાંત. પેલું દ્રષ્ટાંત વિચારી લે એટલે ઓલું ઇઝી પડશે. કો દ્રવથી જે મત્તજન, આ એક પહેલાં એવું ધાન આવતું જે ખાય એટલે એને શું છે, ઘેન ચડી જાય, જેમ અત્યારના કોઈ પણ હોય ને કંઈ ખાય તો શું થાય, અથવા બીજી રીતે ખાય છે તો એને ભાન ભૂલી જાય. તો કો દ્રવથી જે મત્તજન જાણે ન વસ્તુ સ્વરૂપ, જે 12મા દારૂ આદિ પીવે તો શું થઈ જાય, ભાન ભૂલી જાય, તો એને શું હશે, કોઈ પણ એક 12મા પણ એગ્રીમેન્ટ ને બધું કરે ત્યારે શું લખતા હોય, પૂરા હોશ અવાજ બધા શબ્દો લખે ને કેમ ન્યા લખે છે કે એના તો કોઈ ભરોસો ન કરે. કોઈ ટોડરમલજી એના માટે એક સરસ શબ્દો વાપરે છે, નિર્ણય પૂર્વક હશે ને એની કિંમત છે. બોલવાખા માત્રથી નહીં, જેને કઈ ભાન નથી એ કદાચ એમ બોલે 5000 તમને આપું છું તો રાજી થવું કે ન થવું. 5000 આપે છે એમને એમ આપે છે, રાજી ન થવું. 5000 એમ બોલે, ભાન ભૂલેલો બોલે છે તો રાજી, જરાય રાજી ન થવું. નિર્ણયપૂર્વક નથી કહેતો, 2 મિનિટ પછી એમ કહેશે 5000 આપ્યા તે પાછા લાવો. કેમ? કારણ કે શેનું નથી એને, એટલે ટોડરમલજી નિર્ણયપૂર્વકનું હોવું જોઈએ અને એના ઉપરથી ભાવ ભાષણ સુધી પહોંચતું નહીં ત્યાં સુધી ખરેખર એ નિર્ણયની કોઈ કિંમત નથી. એમ અહીંયા શું છે, જે ભાન ભૂલેલો છે, જે મોહ અહીંયા છે સિદ્ધાંતમાં, એમ અહીંયા કોદરવ ખાધું, કોઈ બીજું એવું ખાધું જે પ્રમાદમાં ઊંઘમાં ચડી ગયો છે, ભાન ભૂલી ગયો છે. જન જાણે ન વસ્તુ સ્વરૂપ, આના શું શબ્દ છે કીધું ને કે વસ્તુ સ્વરૂપ. વસ્તુ સ્વરૂપ એટલે શું વાત હતી કે કોઈ પણ ઇન્દ્રિયજન વિષયોમાં ક્યાંય પણ સુખ નથી એ વાત કેમ ખબર નથી પડતી? કારણ કે તારું જ્ઞાન કેવું થઈ ગયું છે, આચ્છાદી જેમ 12માં ભાન ભૂલેલો છે ટોડરમલજી તેના માટે કે ને એ માતાને માતા કહેશે અને પાછું બીજી વાર આવશે તો કંઈક જુદું કહેશે. કારણ કે એને કોઈ નિર્ણય કર્યો નથી, એના માટે એનો ભરોસો નથી. એમ અહીંયા કોદરવથી જે ભાન ભૂલેલા છે એ વસ્તુ સ્વરૂપ, જેવું વસ્તુ સ્વરૂપ છે, ઈચ્છા માત્ર દુઃખના કારણ છે એને એ જાણતા નથી. જીવને જીવ રૂપે જાણતા નથી, અજીવને અજીવ રૂપે જાણતા નથી. આ આપણું શરીર કેવું છે, જીવતું છે કે મળતું છે અત્યારના? અચ્છા આપણું નહીં પણ આ શરીર, આ શરીર, આ શરીર એ જીવતું છે કે મળતું છે અત્યારના? એટ પ્રેઝન્ટ આ શરીર જીવતું છે કે મળતું છે? શું હા કે ના કાંઈ ખબર ન આવ્યું? જીવતું છે ને, મળતું છે અત્યારના? મળતું બોલે કોઈ દી ન બોલે ને? આ તો બોલે છે કે નહીં? ફરીથી આવું નક્કી તો કરવું પડે, અહીંયા પ્રેક્ટિકલ કરવું પડશે. આ શરીર જીવતું છે કે મળતું છે? જીવતું કે મળતું? ના, જવાબ તો દેવો પડશે. શું? જીવ નીકળી જાય પછી મળતું, દેટ ઇઝ એગ્રી. પણ અત્યારના કેવું છે એ હજો આટલો પણ જો હજી ભેદ ખબર ન હોય કે શરીર પોતે કેટલા ટકા, નહીં ને સેમી સેમી ચેતન ને સેમી, બધું ઇંગ્લિશમાં સારો શબ્દ છે ને. અહીંયા કહે છે 100 એ 100% જડ છે. જે કાંઈ જાણવું થાય છે એ શરીરમાં નહીં, શરીરમાં બેઠેલો આત્મા છે એનાથી થાય છે. આ જડ જ છે અત્યારના, આપણી કલ્પનાથી જડ ચેતનના સંગમાં બેનું શું કરી બેઠા છીએ આપણે, ભેળસેળ કરી બેઠા છે. બાકી જળ પૂતગલ શરીર 100% જળ, અને એ કોઈ બોલે એટલે જ કહેવાય ચેતન કહેવાય? એમ તો ટેપ રેકોર્ડમાં અવાજ આવે છે તો એને શું કહેશું, ચેતન કહેશું? ત્યાં જીવ બોલે છે એટલે બોલનાર જીવ જ હોય એવો નિયમ છે કે પૂતગલનું કામ છે એ બધું? તો કેમ ખબર પડશે આવું બધું કે બોલે એ જીવનો હોય, બોલે એ ભાષા હોય છે, ભાષા એ શેનો માંથી? સ્કંદનો ભેદ છે, સ્કંદ શેનો ભેદ છે, પૂતગલનો છે, એ બધું શેમાં જ શીખવાનું મળશે? એ જો પેલો અભ્યાસ નથી તો આવી ભિન્નતાને કેમ ખબર પડશે બધી? અને આ બધું વર્ણન શેમાં આવ્યું છે, શેમાં આવ્યું છે? જેને તું પૂજ્ય માને છે એવા અરિયંત પરમાત્માની વાણીમાં આવે, જેને તું પૂજ્ય માને છે એવા આચાર દેવોએ શાસ્ત્રમાં વર્ણવીશ, જેને તું પૂજ્ય માને છે એવા ઉપકારી જ્ઞાનીઓએ વર્ણ સમજાવ્યું છે. તો જીવનમાં ક્યારે પણ તો એ પ્રકાર, અહીંયા વસ્તુ સ્વરૂપ તો પહેલું સમજવું જ પડશે કે પૂતગલ એ પૂતગલ જ છે, જડ જ છે, અજીવ જ છે. એ ક્યારે પણ તને કલ્પના લાગે કે અત્યારના તો ચાલે ચાલે બોલે બધું કરે છે, એ પૂતગલનું પરિણમન પૂતગલમાં છે, જાણવાનું પરિણમન એ ચેતનમાં છે. પણ શું થાય, જેમ દારૂ પીધેલા માણસ એ ભાન ભૂલીને ગમે તે માને છે, ગમે એ કલ્પના કરે છે, પણ એનો કોઈ ભરોસો હોતો નથી. તો એ જાણે ન વસ્તુ સ્વરૂપ, એમ અહીંયા સિદ્ધાંત. મોહે આવૃત જ્ઞાન જે, છ ડાળામાં આના માટે ક્યાં શબ્દો વાપર્યા? મોહ મહામદ પિયો અનાદિ, પછી ભૂલ આપકો ભરમતવાદ, પોતાને ભૂલી ગયો છે. જેમ બારમાં પીવે છે એમ અહીંયા પણ કહે છે મોહથી આવે. અને મોહની એક વ્યાખ્યા શું છે? સ્વરૂપની અસાવધાની, પોતાના સ્વરૂપને ચૂકી જવું, એનું નામ જ મોહ છે. પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, જેવું વસ્તુ સ્વરૂપ છે એ ખ્યાલમાં નથી. તો મોહથી આપણું જ્ઞાન કેવું થઈ ગયું છે? આચ્છાદિત થઈ ગયું છે. જેમ પીળા ચશ્મા પહેરશું તો આખું કેવું દેખાશે બહારમાં? તો અત્યારે પીળું થઈ જાય ને, સફેદ કલર છે એ પીળો થઈ જાય ને, જોન્ડિસ થાય છે ત્યારે બધું આપણને શું દેખાય? પીળું જ દેખાય ને, કારણ કે એવું બહારમાં પીળું થઈ જાય ને. બીજાને માટે સફેદ રહે, મારા માટે. અરે તારું જ્ઞાન આચ્છાદિત થયું છે. મોતી આચ્છાદ થયેલું જે જ્ઞાન પામે નહીં નિજરું, પોતાનું જેવું ચૈતન્ય સ્વરૂપ છે એને એ જાણી શકતું નથી. અને તેથી શું કરવું છે? કોને દૂર કરવા છે? સંયોગને કે મોહને દૂર કરવા? દુઃખ અજ્ઞાનતા ક્યાં પડી છે? પોતાના મોહ ભાવમાં છે. અને એની જગ્યાએ આપણે કોને દૂર કરવા માંગીએ છીએ? પદાર્થને દૂર કરવા. અરે પદાર્થ તો જગતમાં રહેવાના છે. પદાર્થ આપણે કેવું, મને હું સુખી ક્યારે થાય? સુખી ક્યારે થાય? જગતમાં કોઈ હોય જ નહીં, હું એકલો હોઈશ ત્યારે સુખી થાય ને. કોઈક હોય તો બધા આપણને હેરાન કરે ને મદદ કરે ને, એની કરતાં કોઈ ન હોય તો. એવું રહેવાનું નથી જગતમાં. તારી જેવાય જીવ અનંત રહેવાના છે, ને તારાથી વિરુદ્ધ સ્વભાવવાળા પદાર્થો પણ રહેવાના. જગતને બદલાવ નહીં, જગત તરફની તારી દ્રષ્ટિ બદલાવજે. દ્રષ્ટિ બદલાવીશ તો તેનું તે જગત તને જુદી રીતે દેખાય. મોંથી આખું જગત જે તને કાં તો ઇષ્ટ અનિષ્ટ દેખાય છે, હિત અહિત દેખાય છે, અનુકૂળ પ્રતિકૂળ દેખાય છે, અને જ્યાં જ્ઞાન આવી જશે તો તેનું તે જગત એ જ્ઞેય રૂપે જણાશે. અને એ જ અહીંયા આચાર્ય દેવ કહે છે આ તારા માટે ઇષ્ટ ઉપદેશ છે. મોહને તજીને હવે તું જ્ઞાનને જોજે, જેવું વસ્તુ સ્વરૂપ છે એવું તને ખ્યાલમાં આવ્યા વગર રહેશે. ને એ રીતે એક એક શ્લોકમાં ભલે નાના દ્રષ્ટાંત છે, પણ આપણા જીવનને લગતા આ બધા પ્રસંગો છે કે હું શું માનું છું, કે હું શું કામ સુખ માનું છું, કે મોંથી હું કેવો થઈ ગયો છું આચ્છાદિત. બસ એટલું કામ કરવા જેવું છે. શું કરવા જેવું છે? મોહ અને અહીંયા મોક્ષ કેટલો ફરક છે? કેટલો ફરક છે? ખાલી એક જ આલ્ફાબેટ્સનો છે, વધારે નથી ને. તો હવે આપણે શું નક્કી કરવું છે? મોહમાં જશું તો મોક્ષ નહીં મળે, અને મોક્ષમાં જશું તો મોહ નહીં રહે. હવે આપણે ડિસાઈડ કરવાનું કે મોહથી આચ્છાદિત થઈને ચાર ગતિમાં પરિભ્રમણ કરવું છે, કે મોહને છોડીને મોક્ષમાં સ્થાયી આનંદને પ્રાપ્ત કરવું જ. એના માટે નયા ઇષ્ટોપદેશ.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિ